આકાશવાણી સમાચાર રૂપલ જાની વાંચે છે. મુખ્ય સમાચાર. સીપી રાધાકૃષ્ણન ભારતના 15મા ઉપરાષ્ટ્રપતિ બનશે. નેપાળમાં રાજકીય સંકટ વચ્ચે પ્રધાનમંત્રી મોદીએ નેપાળના લોકોને શાંતિ માટેના પ્રયાસોને સમર્થન આપવા અપીલ કરી. ગુજરાત વિધાનસભા ચોમાસુ સત્રના આજના છેલ્લા દિવસે 3 સરકારી વિધેયક અને કેગનો અહેવાલ રજૂ થશે. ભારતે અવકાશ સંશોધનમાં 9 મોટા વિશ્વ વિક્રમો સ્થાપ્યા અને આગામી વર્ષોમાં 8-10 વધુ વિક્રમો સર્જશે. અને એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભારતનો મુકાબલો ગ્રુપ એમાં યજમાન સંયુક્ત આરબ અમીરાત સાથે. સમાચાર વિગતવાર. સીપી રાધાકૃષ્ણન ભારતના 15મા ઉપરાષ્ટ્રપતિ બનશે. રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધન એનડીએના ઉમેદવાર અને મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રી રાધાકૃષ્ણને ઇન્ડી ગઠબંધનના ઉમેદવાર અને સર્વોચ્ચ અદાલતના ભૂતપૂર્વ ન્યાયાધીશ બી સુદર્શન રેડ્ડીને 152 મતોથી હરાવ્યા હતા. રાજ્યસભાના મહાસચિવ અને રિટર્નિંગ ઓફિસર પીસી મોદીએ ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી ગણતરી બાદ આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે કુલ 781 મતદાન કરનારા સાંસદોમાંથી 767 સાંસદોએ મતદાન કર્યું હતું અને 767 મતોમાંથી 752 માન્ય અને 15 મતો અમાન્ય જાહેર કરવામાં આવ્યા હતા. નવા સંસદ ભવનમાં યોજાયેલ મતદાનમાં 752 માન્ય મતોમાંથી શ્રી રાધાકૃષ્ણનને 452 મત મળ્યા હતા. બી સુદર્શન રેડ્ડીને 300 મત મળ્યા હતા. સાંભળીએ એક અહેવાલ.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ઓર ભારતીય જનતા પાર્ટી સે ગહેરાઈ સે જુડે રહે શ્રી રાધાકૃષ્ણન કે પાસ લંબા રાજનૈતિક ઓર પ્રશાસનિક અનુભવ હૈ જો ઉન્હેં રાજ્યસભા કે પદેન સભાપતિ કી ભૂમિકા નિભાને મેં સહાયક સિદ્ધ હોગા. મધુર ભાષી ઓર વિવાદો સે દૂર રહે 67 વર્ષીય શ્રી રાધાકૃષ્ણન ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનકર કી જગહ લેંગે. શ્રી ધનકર ને સ્વાસ્થ્ય કારણો સે 21 જુલાઈ કો ત્યાગપત્ર દિયા થા. તમિલનાડુ કે અનુભવી રાજનેતા શ્રી રાધાકૃષ્ણન કી જીત સત્તાધારી ગઠબંધન કે પાસ મોજૂદ સંખ્યા બલ કે કારણ નિશ્ચિત થી.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સીપી રાધાકૃષ્ણનને ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા બદલ અભિનંદન પાઠવ્યા છે. તેમણે કહ્યું કે શ્રી રાધાકૃષ્ણનનો જાહેર જીવનમાં દાયકાઓનો સમૃદ્ધ અનુભવ દેશની પ્રગતિમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે રાધાકૃષ્ણનનું જીવન હંમેશા સમાજની સેવા અને ગરીબોને સશક્ત બનાવવા માટે સમર્પિત રહ્યું છે. ગૃહમંત્રી અમિત શાહે પણ સીપી રાધાકૃષ્ણનને ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા બદલ અભિનંદન પાઠવ્યા. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે સીપી રાધાકૃષ્ણનને ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા બદલ અભિનંદન આપતા કહ્યું કે તેમના પ્રતિષ્ઠિત જાહેર જીવનમાં તેમણે નમ્રતા, પ્રામાણિકતા અને સેવા પ્રત્યે ઊંડી પ્રતિબદ્ધતા દર્શાવી છે. નવા ચૂંટાયેલા ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને બીજા સર્વોચ્ચ બંધારણીય પદ પરની તેમની ચૂંટણીને રાષ્ટ્રવાદી વિચારધારાની જીત ગણાવી તેમણે 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે કામ કરવાનો સંકલ્પ લીધો. વિજય પછીના તેમના પ્રથમ જાહેર સંબોધનમાં નવા ચૂંટાયેલા ઉપરાષ્ટ્રપતિએ વિરોધી ગઠબંધને કહ્યું કે આ ચૂંટણી એક વૈચારિક લડાઈ છે, પરંતુ મતદાન પ્રક્રિયા પરથી આપણે સમજીએ છીએ કે રાષ્ટ્રવાદી વિચારધારા વિજયી બની છે. શ્રી રાધાકૃષ્ણને કહ્યું કે આ દરેક ભારતીયનો વિજય છે અને જો આપણે 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવું હશે તો આપણે બધાએ સાથે મળીને કામ કરવું પડશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઈકાલે શ્રી સીપી રાધાકૃષ્ણનને મળ્યા હતા અને તેમણે ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી જીતવા બદલ અભિનંદન આપ્યા હતા. બેઠક દરમિયાન ભાજપ પ્રમુખ જેપી નડ્ડા, ટીડીપી નેતા અને કેન્દ્રીય મંત્રી રામમોહન નાયડુ, જેડીયુ નેતા સંજય ઝા, શિવસેના નેતા શ્રીકાંત શિંદે અને ટીએમસીએમ નેતા જીકે વાસન પણ હાજર રહ્યા હતા. નેપાળમાં રાષ્ટ્રપતિ શાસન લાગી ગયું છે. નેપાળ સરકારના મુખ્ય સચિવ, નેપાળની સેનાના પ્રમુખ, સરહદ સુરક્ષા દળના મહાનિદેશક, નેપાળ પોલીસના મહાનિદેશક અને અન્ય વરિષ્ઠ અધિકારીઓએ જનતાને શાંતિ જાળવવા અનુરોધ કર્યો છે. પ્રધાનમંત્રી ઓલીના રાજીનામા બાદ યુવાનોના દેશવ્યાપી પ્રદર્શન દરમિયાન 19 લોકોના મોત અને 300થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. દરમિયાન ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની સુરક્ષા સમિતિની બેઠકમાં નેપાળમાં થયેલા વિકાસ અંગે ચર્ચા કરવામાં આવી. પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું હતું કે નેપાળમાં થયેલી હિંસા હૃદયદ્રાવક છે. તેમણે નેપાળમાં યુવાનોના મૃત્યુ પર દુઃખ વ્યક્ત કર્યું. એમણે ભાર મૂક્યો હતો કે નેપાળમાં સ્થિરતા, શાંતિ, સમૃદ્ધિ અત્યંત મહત્વપૂર્ણ છે. શ્રી મોદીએ નેપાળના લોકોને શાંતિ માટેના પ્રયાસોને સમર્થન આપવા પણ અપીલ કરી. નેપાળની સ્થિતિ ચિંતાજનક છે ત્યારે ત્યાં ગયેલા ગુજરાતી લોકોને સલામત પરત લાવવાના પ્રયાસ હાથ ધરાયા છે, જે અંતર્ગત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પોસ્ટના માધ્યમથી કહ્યું હતું કે નેપાળમાં રાજકીય અસ્થિરતા અને હિંસાની ઘટનાઓમાં ફસાયેલા ગુજરાતના પ્રવાસીઓ અને વિદ્યાર્થીઓના સુરક્ષિત પરત ફરવા સંદર્ભે ગુજરાતનું વહીવટીતંત્ર ભારતના વિદેશ મંત્રાલય સાથે સતત સંપર્કમાં છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ફોલો કરશો. ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો આજના છેલ્લા દિવસે 3 સરકારી વિધેયકો રજૂ કરવામાં આવશે. તારાંકિત પ્રશ્નોના સંબંધિત વિભાગોના મંત્રીઓ દ્વારા જવાબ આપવાથી સવારે 9 વાગે ગૃહની કામગીરી આરંભાશે, જ્યારે વિવિધ વિભાગોના વાર્ષિક અહેવાલો પણ રજૂ કરાશે. આજે કેગનો રિપોર્ટ પણ ગૃહમાં રજૂ કરાશે. સરકારે GST દરોમાં મોટો ઘટાડો કરવાની જાહેરાત કરી છે, જેનાથી સેવા અને પર્યટન ક્ષેત્રના સામાન્ય લોકોને રાહત મળશે. જીમ, સલૂન, બાર્બર અને યોગ સેવાઓ પર હવે 18% બદલે ફક્ત 5% GST લાગશે. આ નિર્ણયથી આ સેવાઓ સસ્તી અને સુલભ બનશે. નવા GST દરોનું સ્વાગત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે જીમ, સલૂન અને યોગ સેવાઓ પરના કરના ઘટાડાથી યુવાનોમાં સ્વાસ્થ્ય અને ફિટનેસ માટે ઉત્સાહ વધશે.
જીમ, સલૂન, યોગા જેવી સર્વિસીસ પર ટેક્સ કમ કિયા ગયા હૈ, યાની હમારા નૌજવાન ફિટ ભી હોગા ઓર હિટ ભી હોગા. સરકાર આપની ફિટનેસ કે લિયે ઇતના કુછ કર રહી હૈ, તો એક બાત મેં બાર બાર કહેતા હું, આપ લોકો કો મેરી બાત જરૂર બતાઈએ કે મોટાપા હમારે દેશ કે લિયે બહોત ચિંતા કા વિષય હૈ, એટલે ખાને.
ઇસરોના ચેરમેન વી નારાયણને કહ્યું છે કે ભારતે અવકાશ સંશોધનમાં 9 મોટા વિશ્વ વિક્રમો પ્રાપ્ત કર્યા છે અને આગામી વર્ષોમાં 8-10 વધુ વિક્રમ બનાવશે. નવી દિલ્હીમાં એક કાર્યક્રમને સંબોધતા શ્રી નારાયણને ચંદ્રયાન મિશનથી લઈને મંગળ મિશન અને ક્રાયોજેનિક ટેકનોલોજીમાં ભારતની સિદ્ધિઓ પર પ્રકાશ પાડ્યો. તેમણે કહ્યું કે 2014માં મંગળ મિશનથી ભારત તેના પ્રથમ પ્રયાસમાં મંગળ પર પહોંચનાર પ્રથમ રાષ્ટ્ર બન્યું. 2017માં PSLV C-37 એક જ મિશનમાં 104 ઉપગ્રહો પ્રક્ષેપણ કરી ઇતિહાસ રચ્યો અને 2019માં ચંદ્રયાન 2 ચંદ્રની આસપાસ વિશ્વનો શ્રેષ્ઠ ઓર્બિટર કેમેરા મૂક્યો, જ્યારે 2023માં ચંદ્રયાન 3 ભારતને ચંદ્રના દક્ષિણ ધ્રુવ નજીક અવકાશયાન ઉતારનાર પ્રથમ દેશ બનાવ્યો. તેમણે કહ્યું કે ભારત ચંદ્ર પર માનવીને ઉતારવાનું લક્ષ્ય રાખે છે, જે વિકસિત રાષ્ટ્ર બનવા તરફ દેશની સફરમાં વધુ એક સીમાચિહ્નરૂપ છે. એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભારત આજે ગ્રુપ એમાં યજમાન સંયુક્ત આરબ અમીરાતનો સામનો કરશે. દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે મેચ રમાશે. ગ્રુપ એમાં પાકિસ્તાન અને ઓમાનનો પણ સમાવેશ થાય છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે રીટા દવે.
આજના અખબારોના મહત્વના સમાચાર પર નજર કરીએ તો આજે તમામ અખબારોએ નેપાળના હિંસક દેખાવોને હેડલાઇનમાં પ્રસિદ્ધ કર્યા છે. દિવ્ય ભાસ્કરની આજની હેડલાઇન છે 24 કલાકમાં સત્તા પલટો, સિંહાસન ફૂંકી માર્યું, વડાપ્રધાન ઓલીનું રાજીનામું. સંદેશે લખ્યું છે કે જેનઝીનો કહેર, નેપાળમાં પીએમ અને રાષ્ટ્રપતિના રાજીનામા. ગુજરાત સમાચારે લખ્યું કે નેપાળમાં બેફામ ભ્રષ્ટાચાર સામે યુવાનોનો આક્રેશ. આ ઉપરાંત તમામ અખબારના પહેલા પાના પર એનડીએ રાધાકૃષ્ણન ઉપરાષ્ટ્રપતિ પદે ચૂંટાયા, રશિયા યુક્રેન સંઘર્ષ વગેરે જેવા સમાચારો વાંચવા મળી રહ્યા છે.
અંતમાં મુખ્ય સમાચાર. સીપી રાધાકૃષ્ણન ભારતના 15મા ઉપરાષ્ટ્રપતિ બનશે. નેપાળમાં રાજકીય સંકટ વચ્ચે પ્રધાનમંત્રી મોદીએ નેપાળના લોકોને શાંતિ માટેના પ્રયાસોને સમર્થન આપવા અપીલ કરી. ગુજરાત વિધાનસભા ચોમાસુ સત્રના આજના છેલ્લા દિવસે 3 સરકારી વિધેયક અને કેગનો અહેવાલ રજૂ થશે. ભારતે અવકાશ સંશોધનમાં 9 મોટા વિશ્વ વિક્રમો સ્થાપ્યા અને આગામી વર્ષોમાં 8-10 વધુ વિક્રમો સર્જશે. અને એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભારતનો મુકાબલો ગ્રુપ એમાં યજમાન સંયુક્ત આરબ અમીરાત સાથે થશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.